એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર, હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે 20મી સદીના સાહિત્યની એક ખરેખર ખૂબ જ પ્રભાવશાળી કૃતિ વિશે વાત કરવાના છીએ, વર્જિનિયા વુલ્ફની ટુ ધ લાઇટહાઉસ.
હા, બિલકુલ. આધુનિકતાવાદી સાહિત્યનું એક સીમાચિહ્ન કહી શકાય એવી નવલકથા.
અને વર્જિનિયા વુલ્ફ પોતે મતલબ આધુનિકતાવાદના પ્રણેતાઓમાંના એક, પેલું પ્રખ્યાત બ્લૂમ્સબરી ગ્રુપ હતું ને, એના સભ્ય.
બરાબર. એમણે પેલી વિક્ટોરિયન રીતબાતથી અલગ જઈને પાત્રોના મનમાં શું ચાલે છે, એમના વિચારો, એમની લાગણીઓ, એના પર વધારે ધ્યાન આપ્યું.
અને એમની પેલી ખાસ શૈલી સ્ટ્રીમ ઓફ કોન્શિયસનેસ, એટલે કે ચેતના પ્રવાહ, એ તો અદ્ભુત છે. જાણે આપણે પાત્રોના મનમાં જ ઉતરી ગયા હોઈએ.
હા, એ જ એમની ખાસિયત. વિચારોનો જે અસ્તવ્યસ્ત સતત વહેતો પ્રવાહ હોય ને, એને પકડવાનો પ્રયાસ.
ટુ ધ લાઇટ હાઉસ 1927માં આવી, અને કહેવાય છે કે આમાં એમના પોતાના જીવનના, ખાસ કરીને બાળપણના વેકેશનના ઘણા અંશો છે.
હા, કોર્નવોલના એમના અનુભવો પર આધારિત છે. અને મિસ્ટર અને મિસિસ રેમઝેના પાત્રો, એ તો એમના પોતાના માતા પિતાનું જ ચિત્રણ છે એમ કહેવાય. થોડું પ્રેમાળ, થોડું તીખાત્મક.
તો આજે આપણે આ જ નવલકથાના કથાનક, એના પાત્રો, એના ઊંડા વિષયો અને વુલ્ફની આ અનોખી શૈલીને સમજવાનો પ્રયત્ન કરીશું.
ચોક્કસ. શરૂઆત કરીએ એના મૂળ વિચારથી. વાર્તા બને છે સ્કોટલેન્ડના આઇલ ઓફ સ્કાય પર. રેમ્સે પરિવારનું ઉનાળું ઘર છે ત્યાં.
અને દૂર પેલું લાઇટહાઉસ દેખાય છે દરિયા કિનારે.
બરાબર. એ લાઇટહાઉસ જ આખી વાતનું કેન્દ્ર છે. વાર્તાનો મુખ્ય સંઘર્ષ શરૂ થાય છે 6 વર્ષના જેમ્સ રેમ્સેથી. એને લાઇટહાઉસ જવું છે, બહુ જ ઈચ્છા છે.
અને એની મમ્મી મિસિસ રેમ્સે એને પ્રોત્સાહન આપે છે. પણ પિતા મિસ્ટર રેમ્સે,
એ તો તર્કવાદી ફિલોસોફર, એ કહે છે ના, હવામાન ખરાબ રહેશે, નહીં જવાય. બસ આટલી નાની વાત.
પણ આ નાની વાતમાંથી વુલ્ફ આખા પરિવારના સંબંધો, એમની અંદરની દુનિયા, એમના ભાવો, એ બધું જ ખોલી આપે છે.
ખરું. એટલે લાઇટહાઉસ ખાલી એક જગ્યા નથી રહેતી, એ તો જાણે સત્યનું, કોઈક સ્થિર વાસ્તવિકતાનું પ્રતીક બની જાય છે. દરેક પાત્ર ત્યાં પહોંચવા મથે છે પોતપોતાની રીતે.
એટલે આમાં ઘટનાઓ કરતાં વધારે મહત્વનું શું છે?
પાત્રોના મનમાં શું ચાલે છે, એમની ચેતનાનો પ્રવાહ, એમની ચિંતાઓ, એમનો પ્રેમ, ગુસ્સો, સમજણની ક્ષણો, આપણે બધું જ એમની નજરે જોઈએ છીએ.
તો સવાલ એ નથી કે એ લોકો લાઇટહાઉસ પહોંચશે કે નહીં.
પણ એનાથી મોટો સવાલ એ છે કે આ સતત બદલાતી દુનિયામાં, જ્યાં નુકસાન છે, એકલતા છે, ત્યાં માણસ અર્થ કેવી રીતે શોધે, જોડાણ કેવી રીતે અનુભવે, કશુંક સ્થાયી કેવી રીતે પામે?
બહુ સાચી વાત. અને આ શોધમાં જે પાત્રો છે, એ પણ એમને હીરો કે વિલન ના કહી શકાય.
ના, બિલકુલ નહીં. એ તો જાણે ચેતનાના વાહકો છે. એમના મનોજગત થકી જ વાર્તા આગળ વધે છે.
તો ચાલો મુખ્ય પાત્રોને થોડા નજીકથી જોઈએ. શરૂઆત કરીએ મિસિસ રેમ્સેથી. એમને તો નવલકથાનું હૃદય કહી શકાય નહીં.
ચોક્કસ. અદ્ભુત સ્ત્રી. સૌંદર્ય, સહાનુભૂતિ, અંતસ્ફુરણા, બધું જ. અને એમની એક કમાલની શક્તિ છે, વેર વિખેર વસ્તુઓમાંથી સંવાદિતા રચી શકે છે.
પેલી ડિનર પાર્ટી યાદ છે? કેવી રીતે બધા અલગ અલગ લોકોને એક સાથે લાવે દે છે.
હા, એ ક્ષણભંગુર હોવા છતાં એકતાની ક્ષણ રચે છે. એ સમયની આદર્શ પત્ની અને માતા છે. પતિનું ધ્યાન રાખે, બાળકોનું ધ્યાન રાખે, મહેમાનોને સાચવે.
પણ એમના મનમાં પણ સંઘર્ષ ચાલે છે ને. બીજાઓની અપેક્ષાઓનો ભાર અને પોતે રચેલી સુંદરતા કેટલી નાજુક છે એની સમજ.
બરાબર. અને પછી નવલકથાના બીજા ભાગ પહેલા એમનું મૃત્યુ થાય છે. પણ એમની યાદ, એમની અસર છેક સુધી રહે છે.
અને એમની બરાબર સામે જાણે બીજા ધ્રુવ પર ઊભા છે મિસ્ટર રેમ્સે.
હા, મોટા ફિલોસોફર, તર્ક અને બુદ્ધિના માણસ, પણ સાથે સાથે પોતાની સિદ્ધિઓ વિશે થોડા અસલામત પણ ખરા.
અને પત્ની પાસેથી સતત પ્રશંસા અને સહાનુભૂતિની અપેક્ષા રાખે, જાણે નાના બાળકની જેમ.
એમની પણ એક યાત્રા છે. શરૂઆતમાં એ કઠોર લાગે છે, દીકરાની આશા પર પાણી ફેરવી દે છે. પણ અંત સુધીમાં, ઘણું બધું ગુમાવ્યા પછી, એ બદલાય છે.
અને છેવટે એ લાઇટહાઉસની યાત્રા પૂરી કરે છે પોતાના બાળકો સાથે. અને દીકરાનો આદર પણ પામે છે.
હા, એમની કઠોરતા પાછળની સંવેદનશીલતા અંતે દેખાય છે.
આ મુખ્યધરી સિવાય એક બીજું મહત્વનું પાત્ર છે જે થોડું અલગ તરી આવે છે, લીલી બ્રિસ્કો.
હા, ચિત્રકાર, અપરિણીત, મહત્વાકાંક્ષી, એ જાણે આધુનિક સ્ત્રીનું પ્રતીક છે.
મિસેસ રેમ્સે જે પરંપરાગત ભૂમિકા ભજવે છે તેનાથી લીલી જુદી છે. એ બહારથી જોનાર નિરીક્ષક જેવી છે અને એની કલાયાત્રા આખી નવલકથાને એક માળખું આપે છે.
પહેલા ભાગમાં એ મિસિસ રેમ્સે અને જેમ્સનું ચિત્ર બનાવવાની કોશિશ કરે છે પણ ફાવતી નથી,
અને 10 વર્ષ પછી ફરી એ ચિત્ર પૂરું કરવા આવે છે. પણ હવે એ ખાલી ચિત્ર નથી,
ના, હવે એ ભૂતકાળને સમજવાનો, મિસિસ રેમ્સેની યાદો સાથે કામ પાર પાડવાનો, અને પેલી બે વિરોધાભાસી શક્તિઓ, મિસિસ રેમ્સેની સાહજિકતા અને મિસ્ટર રેમ્સેની બૌદ્ધિકતા વચ્ચે સંતુલન શોધવાનો પ્રયાસ છે.
અને અંતે જ્યારે એ કહે છે આઈ હેવ હેડ માય વિઝન, મને મારી દ્રષ્ટિ મળી ગઈ છે,
ત્યારે એ માત્ર ચિત્રની વાત નથી, એ એની પોતાની સમજણ, એની પોતાની શોધનું પરિણામ છે, એક કલાત્મક અને ભાવનાત્મક સમાધાન.
અને પેલો નાનો જેમ્સ રેમ્સે, એની યાત્રા પણ મહત્વની છે.
હા, એના એ જ તો વાર્તા શરૂ થાય છે. લાઇટ હાઉસ જવાની તીવ્ર ઈચ્છા અને પિતા માટે ગુસ્સો.
10 વર્ષ પછી એ કિશોર છે, ચૂપચાપ રહે છે અને એને પિતા સાથે લાઇટ હાઉસ જવું પડે છે, મરજી વિરુદ્ધ.
પણ પેલી બોટની મુસાફરી દરમિયાન એના વિચારો બદલાય છે. પિતા જે પહેલા જુલમી લાગતા હતા
તે હવે એકલા, વૃદ્ધ પણ હિંમતવાળા લાગે છે.
અને જ્યારે એ લોકો લાઇટ હાઉસ પહોંચે છે ત્યારે જેમ્સના મનમાં એક સ્પષ્ટતા આવે છે, સમાધાન થાય છે, એની બાળપણની ઈચ્છા અને સંઘર્ષ જાણે પૂરા થાય છે.
તો આ પાત્રોની અંદરની દુનિયા જ કથાનકને ઘડે છે, ખાસ કરીને પહેલા ભાગમાં જેનું નામ ધ વિન્ડો એટલે કે બારી છે.
હા, એ ભાગ એક બપોર અને સાંજમાં પૂરો થાય છે. કેન્દ્રમાં પેલી લાઇટ હાઉસ જવાની વાત અને એના પર માતા પિતાના અલગ અલગ પ્રતિભાવ,
જેનાથી ઘરમાં એક તણાવ ફેલાય છે.
પણ ખરી મજા તો એ છે કે વુલ્ફ આપણને વારાફરતી બધા પાત્રોના મનમાં લઈ જાય છે. મિસિસ રેમ્સેની ચિંતાઓ, મિસ્ટર રેમ્સેની ફિલોસોફીની મૂંઝવણો, લીલીની કલાની મથામણ, પેલા યુવાન મહેમાનોનો પ્રેમ,
બધું જણે વિચારોના પ્રવાહમાં તરતું આવે.
અને આ ભાગનું શિખર એટલે પેલી ડિનર પાર્ટી.
હા, ત્યાં મિસિસ રેમ્સે જાણે જાદુ કરે છે.
બરાબર, પોતાની ઈચ્છાશક્તિથી બધા વિખરાયેલા લોકોને એક ક્ષણ માટે જોડી દે છે, તણાવ ઓગળી જાય છે, એકતાનો અનુભવ થાય છે.
પણ એક ક્ષણ લાંબી ટકતી નથી, ખરું ને?
ના, સાંજ પૂરી થાય, મિસિસ રેમ્સી બારી પાસે બેસીને વિચારે છે. એ ભાગ પૂરો થાય ત્યારે એક સુંદર પણ નાજુક ક્ષણની અનુભૂતિ થાય છે, જે જતી રહેવાની છે.
અને આ નાજુક સુંદરતા પછી આવે છે બીજો ભાગ, ટાઈમ પાસસ એટલે કે સમય પસાર થાય છે, અને અહીં સમયનો ચહેરો એકદમ બદલાઈ જાય છે.
હા, આ ભાગ બહુ ટૂંકો છે પણ બહુ પ્રયોગાત્મક. અહીં 10 વર્ષ વીતી જાય છે અને હવે વાર્તા માણસોના મનમાંથી નીકળીને પેલા ખાલી ઘર પર કેન્દ્રિત થાય છે, જે ધીમે ધીમે ખરાબ થઈ રહ્યું છે.
સમય હવે કોઈના કાબૂમાં નથી, એ એક નિષ્ઠુર વિનાશક શક્તિ છે.
અને વુલ્ફ બહુ ઓછા શબ્દમાં, જાણે લાગણી વગર, મોટા આઘાતો વર્ણવે છે કૌંસમાં.
મિસિસ રેમ્સેનું મૃત્યુ, દીકરી પ્રૂનું મૃત્યુ, દીકરા એન્ડ્રુનું યુદ્ધમાં મૃત્યુ,
બધું બહુ સંક્ષિપ્તમાં પણ એટલે જ વધારે ધારદાર લાગે છે.
ઘર પર પ્રકૃતિ હાવી થઈ રહી છે, પવન, વરસાદ, ઘાસ, જાણે બધું ભૂંસાઈ રહ્યું છે.
પણ છેલ્લે પેલી બે સ્ત્રીઓ આવે છે, ઘર સાફ કરે છે, કારણ કે પરિવાર પાછો આવવાનો છે, ત્યારે થોડી આશા બંધાય છે.
આ ભાગ ખરેખર સમયની તાકાત અને નુકસાનની અનિવાર્યતા પર વિચારવા મજબૂર કરે છે.
ચોક્કસ. અને આ 10 વર્ષ પછી આવે છે ત્રીજો અને છેલ્લો ભાગ, ધ લાઇટ હાઉસ.
અહીં આપણે પાછા એ જ ઉનાળુ ઘરમાં આવીએ છીએ, પણ 10 વર્ષ પછી, અને હવે બે વાર્તાઓ એક સાથે ચાલે છે.
પહેલી છે પેલી બોટની યાત્રા. મિસ્ટર રેમ્સે હવે વૃદ્ધ અને એમના બાળકો જેમ્સ અને કેમ આખરે લાઇટ હાઉસ જાય છે.
શરૂઆતમાં તણાવ છે, બાળકો પિતાથી નારાજ છે,
પણ યાત્રા દરમિયાન, ખાસ કરીને જેમ્સના મનમાં પિતા માટેની દ્રષ્ટિ બદલાય છે. એમને એકલા, હિંમતવાન, વૃદ્ધ તરીકે જુએ છે.
અને જ્યારે મિસ્ટર રેમ્સે એના કામના વખાણ કરે છે, એ ક્ષણ બહુ મહત્વની છે.
હા, એ પિતા પુત્ર વચ્ચેનું અંતર ઘટાડે છે. લાઇટ હાઉસ પહોંચવું એ માત્ર ભૌતિક નથી, ભાવનાત્મક પણ છે.
અને આ જ સમયે કિનારા પર, લોન પર શું ચાલી રહ્યું છે?
ત્યાં લીલી બ્રિસ્કો ઊભી છે, પેલું 10 વર્ષ જૂનું અધૂરું ચિત્ર પૂરું કરવા મથી રહી છે.
એના મનમાં મિસેઝ રેમ્સેની યાદો છે, નુકસાનની લાગણી છે, કલા અને જીવનના સવાલો છે.
અને જેમ પેલી બોટ લાઇટ હાઉસ પહોંચે છે તેમ લીલીના મનમાં પણ સ્પષ્ટતા આવે છે. એને સમજાય છે કે ચિત્રમાં સંતુલન ક્યાં છે, એને એની દ્રષ્ટિ મળે છે
અને એ કેનવાસ પર એક રેખા દોરે છે. ચિત્ર પૂરું થાય છે.
હા, એની કલાત્મક અને ભાવનાત્મક શોધ પૂરી થાય છે. જાણે ક્ષણભંગુરતામાંથી કશુંક સ્થાયી રચાયું.
આખી કથામાં વુલ્ફ ઘણા ઊંડા વિષયોને સ્પર્શે છે. પહેલો તો સમય અને યાદાશક્તિનો સંબંધ.
હા, વુલ્ફ સમયના 2 રૂપ બતાવે છે. એક, પાત્રોના મનમાં વહેતો વ્યક્તિલક્ષી સમય. બીજો, પેલો નિષ્ઠુર ઉદ્દેશ્ય સમય જે બધું જ બદલી નાખે છે.
પણ યાદાશક્તિનું શું?
વુલ્ફ કહે છે કે ભલે સમય બધું નષ્ટ કરે, યાદો આપણને ભૂતકાળને જીવંત રાખવા અને વર્તમાનને સમજવામાં મદદ કરે છે. મિસિઝ રેમ્સે મૃત્યુ પછી પણ યાદોમાં જીવે છે.
એટલે સ્મૃતિ જાણે સમય સામે ટકવાનું એક સાધન છે.
બરાબર. બીજો મુદ્દો છે, વાસ્તવિકતા શું છે, એનું સ્વભાવ કેવો છે.
શું વાસ્તવિકતા મિસ્ટર રેમ્સેની જેમ તથ્યો અને તર્કની દુનિયા છે કે પછી મિસિઝ રેમ્સેની જેમ લાગણીઓ અને સંબંધોની દુનિયા?
વુલ્ફ કહે છે કે કદાચ બંનેનું મિશ્રણ છે. વાસ્તવિકતા વ્યક્તિના દ્રષ્ટિકોણ પર આધાર રાખે છે અને લીલીની કલા જાણે આ 2 છેડાને જોડવાનો પ્રયાસ છે.
આ દ્રષ્ટિકોણની વાત લિંગ ભૂમિકાઓમાં પણ દેખાય છે, નહીં?
હા, ચોક્કસ. મિસિઝ રેમ્સે એ સમયની આદર્શ પત્ની, ઘરની દેવી. મિસ્ટર રેમ્સે પિતૃસત્તાક બૌદ્ધિક દુનિયાના પ્રતિનિધિ.
અને લીલી બ્રિસ્કો
એ એક નવો રસ્તો બતાવે છે. સ્વતંત્ર સ્ત્રી, કલાકાર, જે લગ્નને જ જીવનની સફળતા નથી માનતી.
એટલે સમાજ બદલાઈ રહ્યો હતો એનું પ્રતિબિંબ પણ છે.
બિલકુલ. અને આની સાથે જોડાયેલો છે કલાનો વિચાર, ખાસ કરીને કશુંક કાયમી બનાવવાના પ્રયાસ તરીકે.
જ્યાં બધું જ ક્ષણિક છે ત્યાં કલા કદાચ સ્થાયિત્વ આપી શકે.
હા, એવું વુલ્ફ સૂચવે છે. લીલીનો સંઘર્ષ એ જ છે, જીવનની અવ્યવસ્થામાંથી કલા દ્વારા વ્યવસ્થા અને અર્થ શોધવાનો. એનું ચિત્ર પૂરું થવું એ કલાનો વિજય છે.
અને છેલ્લો પણ બહુ મહત્વનો મુદ્દો, માણસો વચ્ચે જોડાણ કેટલું મુશ્કેલ છે.
હા, પાત્રો એકબીજાની નજીક હોવા છતાં પોતાના મનમાં કેટલા એકલા છે, વુલ્ફ એ અબોલ અંતરને બખૂબી પકડે છે.
સાચું, જોડાણ બહુ ઓછું જોવા મળે છે. મિસિઝ રેમ્સે રચી શકે છે પણ એ ક્ષણિક હોય છે.
એટલે પેલી વાત કે વી પેરિશ્ડ ઈચ અલોન, આપણે સૌ એકલા જ છીએ, એ ભાવ સતત રહ્યા કરે છે.
આ બધા વિચારોને વુલ્ફ એમની ખાસ શૈલીથી રજૂ કરે છે, પેલી ચેતના પ્રવાહવાળી રીત.
હા, જાણે પાત્રોના મનમાં ડૂબકી મારીએ, એમના વિચારો, યાદો, લાગણીઓ બધું જેમ છે તેમ, વહેતા પ્રવાહની જેમ આપણી સામે આવે.
એટલે બહાર શું બને છે એના કરતાં અંદર શું અનુભવાય છે એ મુખ્ય બની જાય છે.
બરાબર. અને બીજું, વર્ણનનો દ્રષ્ટિકોણ સતત બદલાતો રહે છે.
કોઈ એક જ કહેનાર નથી, ક્યારેક મિસિઝ રેમ્સેના મનમાં, ક્યારેક લીલીના, ક્યારેક જેમ્સના.
હા, મુક્ત પરોક્ષ કથન. આનાથી એક જ ઘટનાને જુદા જુદા દ્રષ્ટિકોણથી જોવાની તક મળે છે. વાસ્તવિકતા કેટલી વ્યક્તિલક્ષી છે એ સમજાય છે.
અને આ શૈલીને વધારે અસરકારક બનાવે છે પ્રતીકોનો ઉપયોગ.
હા, ઘણા શક્તિશાળી પ્રતીકો છે, મુખ્ય તો લાઇટ હાઉસ પોતે.
એ સ્થિરતા, સત્ય, માર્ગદર્શનનું પ્રતીક છે.
હા, પણ સાથે સાથે એનો એકલો મિનારો, પુરુષ કઠોરતા અને એનો પ્રકાશ, સ્ત્રીની માયાળુતા, એમ 2 અર્થ પણ ધરાવે છે.
બીજું પ્રતીક છે સમુદ્ર.
એ તો સમયના પ્રવાહ, જીવનની ચંચળતાનું પ્રતીક. ક્યારેક શાંત, ક્યારેક વિનાશક. એના મોજાનો લય જાણે ચેતનાના પ્રવાહ જેવો.
અને પેલી બારી,
એ જાણે અંદરની દુનિયા અને બહારની વાસ્તવિકતા વચ્ચેની હદ. પાત્રો ત્યાં ઊભા રહીને બહાર જુએ છે, વિચારે છે.
અને લીલીનું ચિત્ર,
એ તો કલાકારના સંઘર્ષનું જ પ્રતીક છે, અસ્તવ્યસ્તતામાંથી અર્થ અને સુંદરતા રચવાનો પ્રયાસ.
આખી નવલકથામાં ઘણા યાદગાર વાક્યો છે, જેમ કે લીલી મિસિઝ રેમ્સે વિશે વિચારે છે.
હા, શી વોઝ ધ મેકર ઓફ ટ્રાયમ્સ આઉટ ઓફ સ્ટફ દેટ હેડ નો પર્ટિક્યુલર કેરેક્ટર. સામાન્ય વસ્તુઓમાંથી પણ કંઈક અસામાન્ય, વિજયી રચવાની એમની શક્તિ.
અને મિસિઝ રેમ્સે પોતે શું વિચારે છે? બટ વોટ હેવ આઈ ડન વિથ માય લાઈફ? વી પેરિશ્ડ ઈચ અલોન.
એમના શાંત દેખાવ પાછળની એકલતા અને અફસોસની ઝલક. અંતે તો દરેક વ્યક્તિ એકલી જ છે, એ સત્ય.
પછી જેમ જ્યારે લાઇટ હાઉસ પહોંચે છે, હી હેડ બીન ટુ ધ લાઇટ હાઉસ સમ સિમ્પ્લિફિકેશન.
હા, એ ખાલી પહોંચવાની વાત નથી, એના મનની ગૂંચ ઉકેલાય છે. પિતાને નવી નજરે જુએ છે, એની પુખ્તતાની નિશાની.
અને છેલ્લે લીલીનું પેલું વાક્ય, ઇટ વોઝ ડન, ઇટ વોઝ ફિનિશ્ડ, આઈ હેવ હેડ માય વિઝન.
એ એની કલાત્મક અને ભાવનાત્મક યાત્રાનું શિખર છે, ક્ષણભંગુર જીવનમાંથી કશુંક સ્થાયી બનાવવાનો, સત્યને પકડવાનો વિજય.
ટુ ધ લાઇટ હાઉસ વાંચવી એક અલગ જ અનુભવ છે. રોમાંચક નથી, પણ ધીમે ધીમે એની અસર ઊંધી થતી જાય છે.
હા, ખાસ કરીને મિસિઝ રેમ્સેની હાજરી એટલી જ જીવંત લાગે છે કે એમના મૃત્યુનો આઘાત ખરેખર લાગે છે.
અને પછી એમની ગેરહાજરી પણ એટલી જ અસરકારક રીતે વર્તાય છે.
આ નવલકથા આપણને પોતાની અંદર જોવા પ્રેરે છે. આપણી યાદો, આપણા સંબંધો, જીવનમાં અર્થ શોધવાની આપણી મથામણ, એ બધા પર વિચારતા કરી મૂકે છે.
હા, અને અંતે એક ઉદાસી ભરી સુંદરતાનો અહેસાસ રહી જાય છે. નુકસાનનો સ્વીકાર છે, પણ સ્મૃતિ અને કલામાં આશા પણ છે.
બરાબર. જીવનની મોટી ઘટનાઓ કરતા નાની ક્ષણો, અંદરના સંઘર્ષો અને સમજણની પળોનું મહત્વ સમજાય છે.
ખરેખર ટુ ધ લાઇટ હાઉસ આપણને સમય, સ્મૃતિ અને માનવ સંબંધો વિશે ઘણું શીખવે છે.
અને એ પણ બતાવે છે કે કઈ રીતે કલા, પછી એ કોઈ પણ સ્વરૂપમાં હોય, જીવનમાં સ્થાયી અર્થ અને સૌંદર્ય ઉમેરી શકે છે. આ વાત આજે પણ એટલી જ સાચી છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.